મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 19/9/87 નિયમસાર ગાથા 38 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 202.
Oh. કોને વ્યવહાર જીવ છે પ્રકારના પ્રાણ એટલે પાંચ ઇન્દ્રિય પ્રાણ યોગી ઇન્દ્રિય નહીં દ્રવ્ય ઇન્દ્રિયો પ્રકટ છે પણ ભાવ ઇન્દ્રિય એક સૂક્ષ્મ જ્ઞાન ભાવ પ્રાણ છે અને મન બળ વચન બળ ને સ્કાય બળ જે રાગની રચનામાં ગીરે રોકાયેલું છે એવો એ બહુ એ હે છે પાંચ પ્રકારના ઇન્દ્રિય જ્ઞાન હે છે મન બળ વચન બળ ને કાય બળ હે છે મન વચન ને કાયા એ નિમિત્ત છે કે હે કે એ તો પ્રથમ છે અહીંયા દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ જ્ઞાન નો પ્રકાર ચાલે છે દ્રવ્ય સામાન છે ઉપાધિ છે અને દ્રવ્ય વિશેષ હે છે જીવ સામાન્ય એક રૂપ છે તે ઉપાધિ છે અને જીવ વિશેષના સાત ભેદ છે તે એ છે થોડો રૂચિપૂર્વક ઉદ્યોગને કલાક બે કલાક ઘેરે જો અધ્યયન કરે તો આ ગર્ભ છે એમ છે બાકી આત્માને ક્યાંય આવીના સંસારનું અંતરણ કાળમાં આવતું જેવી તો કરોડ રૂપિયાનું દાન લઈ જઈએ મંદિરો બંધાવે અને બાર બાર મહિનાનો ઉપવાસ કરે અને મહિના મહિનાના લાભ ખમણ કરે આ બધું બધા એ સામાયિકને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એવો શુભ ભાવ રાગ અનુપવાસ વિરોધી હોય જે કરવા યોગ કાર્ય છે નક્કી અને ન કરવા યોગ કામ કરીને દુઃખી થયું કરવા યોગ કાર્ય તો પોતાના જુગાત્મા ને લક્ષ્મા લઈને અનુભવ કરવો એ કર્તવ્ય છે અહીંયા કહે છે કે દસ પ્રકારના પ્રાણમાં પાંચ ઇન્દ્રિય પ્રાણ મન બળ વચન બળ કાળ બળ એ જીવની યોગ્યતા છે ત્રણ પ્રકારની અંદર પૂરું નિમિત્ત છે મન વચન ને કાયદો નિમિત્ત છે અને યોગ્યતા જીવની નૈમિત્તિક છે એ નિમિત્ત તો ધ્યેયમાં જાય છે અને નૈમિત્તિક ધ્યેયમાં જાય છે અને નૈમિત્તિક થી ફેર સુગાત્મા ઉપાધિ માં આવે અને શ્વાસોશ્વાસ ને આવ્યું શ્વાસોશ્વાસ ને આયુ કરવે તો નિમિત્ત માત્ર છે પણ જીવની યોગ્યતા એ નૈમિત્તિક છે એ નૈમિત્તિક વ્યવહાર જીવ હે છે અને સ્વભાવ ભાવ રૂપ જીવ ઉપાધિ છે એટલે જીવ હે છે જીવ થી જીવ નું ભેદ જ્ઞાન કરાવ્યું તો બે પ્રકારના જીવ છે આ એક નિશ્ચય જીવ એ ચૈતન્ય પ્રાણ થી જીવ જીવે તેને પરમાત્મા જીવ કહે છે દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે એ ખરેખર જીવ નથી જો દસ પ્રકારના પ્રાણી ખરેખર જીવનું રૂપ અને સ્વરૂપ હોય તો શિવ પરમાત્મામાં દસ પ્રકારના પ્રાણનો અભાવ છે તો ત્યાં જીવ ન હોવો જોઈએ દસ પ્રકારના પ્રાણનો તો અભાવ થઈ જાય છે શરીરનો અભાવ મનનો વાણીનો અભાવ ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ વર્ષે તે શિવ પરમાત્માને તો જે નીકળી જાય છે જેનો અભાવ થાય છે જે અનિત્ય છે જે સાપેક્ષ છે એ વ્યવહાર જીવ રહે છે અને જીવમાં રહેલો છૂપો જીવ એ ઉપાધિ છે આ પ્રગટ છે એ તો બે પ્રગટ પણ એ પ્રગટ પરિણામ જે છે ઇન્દ્રિય જ્ઞાનના, એમાં અતિથી જ્ઞાન થી ભગવાન આત્મા એની મધ્યમાં રહેલો છે. પણ ઇન્દ્રિય જ્ઞાનના બહારના પ્રેમમાં પડેલો આત્મા એનાથી ભિન્ન અતિથી જ્ઞાન કોઈ પરમાત્મા વિરાજમાન છે એ એને લક્ષમાં આવતો નથી. અતિન્દ્રિય જ્ઞાન કોઈ ભગવાન આત્મા ઉપાધિ છે અને ઇન્દ્રિય જ્ઞાન હેય છે, એટલે કે વ્યવહાર બી હોય છે અને નિશ્ચય જીવ ઉપાધિ છે. એ પ્રમાણ જ્ઞાન થી જોવામાં આવે તો નિશ્ચય જીવ ને વ્યવહાર નહીં પ્રમાણ જ્ઞાન નો વિષય છે, પણ પ્રમાણ સૂચ્ય નથી. એમ કે પ્રમાણ માં વ્યવહાર ને નો નિષેધ આવતો નથી. એ પ્રમાણમાં જીવીયો છે, મળતો જ નથી, તે શુદ્ધાત્મા ઉપાધિ છે, ગ્રાહ્ય છે, ઉપાધિ છે. એટલે એમાં અહમ બુદ્ધિ કરવાયું છે, એનો આશ્રય કરવાયો છે, એમાં છુપાયેલો નિશ્ચય જીવ ઉપાધિ છે. પાષાણ માંથી સોનું ગ્રાહ્ય છે અને માટી ત્યાંથી છે, સોનું એમાં રહેલું છે, જીવ માં જીવ રહેલો છે, વ્યવહાર જીવ થી નીચે જીવ બહાર નથી, વ્યવહાર જીવ જીવ નથી. વ્યવહાર જીવ એટલે પત્રકારના જીવે છે, પર્યાય પર્યાય જીવની પર્યાય અવસ્થા છે, તેની અંદર ભગવાન આત્મા વિરાજમાન છે, એ ઉપાધિ છે, એ શુદ્ધાત્મા લક્ષ કરો ધ્યાનનું ધ્યેય છે. પછી બીજો શબ્દ છે અજીવ, જીવ અજીવ આત્મા વગેરે એવા 7 પ્રકારના તત્વો છે. મધ્યમાં ભગવાન ગુરુ પરમાત્મા વિરાજમાન છે, એ ઉત્પાદન નું લક્ષ છોડી અને જયારે જીવ ને શુદ્ધ આત્મા નું ધ્યાન થાય છે ત્યારે પરિણામ માત્ર હે છે. ઉપાધે પણ નથી, એ તો વ્યવહાર છે. તો અહીંયાથી અધિક શબ્દ છે, 7 તત્વો બીજો શબ્દ હજી આવે છે. અજીવ ને અહીંયા હે કેવો છે, એટલે આ જે પદાર્થો છે બહારના એ તો એના દ્રવ્ય ગુણ ને પર્યાય માં પ્રવેશ નથી, કોમ્પ્યુટર કાંઈ એના ગ્રહમાં નથી, એના ગ્રહમાં નથી, એની પર્યાયમાં પણ કોમ્પ્યુટર ક્યાં છે? એમાં કોમ્પ્યુટર અથવા દેહાદી અને છ દ્રવ્યો જે અજીવ છે એ અજીવ નથી, અજીવ ને જીવના પરિણામ ને અહીંયા અજીવ કહેવો છે. પરિણામ ને સાત તત્વ કહેવા છે જીવના પરિણામ. અજીવ પણ એ જીવનું પરિણામ છે. એ અજીવ જીવનું પરિણામ કેવી રીતે? આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે ને, અજીવ છે એવો જે વિકલ્પ ઉઠો એ વિકલ્પ નું નામ અજીવ છે. અજીવ તો નિમિત છે અને અજીવ નો વિકલ્પ તે નૈમિત્તિક છે, તે નૈમિત્તિક વિકલ્પ થઈ છે. અજીવ એ નથી, દ્રવ્ય અજીવ એ નથી, ભાવ અજીવ હે છે. અજીવ સંબંધે નો જે વિકલ્પ ઉઠે છે એમાં અજીવ નિમિત્ત છે. આ અજીવ છે શબ્દ્રવ્ય, એ તો નિમિત્ત માત્ર છે. એના લક્ષે અજીવ સંબંધે નો જે વિકલ્પ પૂછો એવો જે વિકલ્પ એ નૈમિત પર્યાય છે તે હે છે, અજીવ હે છે. એ અજીવ જીવના પરિણામ નું નામ અજીવ છે અને પરિણામ નું નિમિત્ત અજીવ જુદું છે. એ ભીમ પ્રકટ છે તે હે નથી, પણ એના લક્ષે થતો વિકલ્પ અજીવ સંબંધે નો વિકલ્પ કરે અજીવ છે એ થતો છે. બે બોલ ક્યાં તાર થતો, એમાં જીવ અને અજીવ બે ની વ્યાખ્યા થઈ. હવે આશ્રમ ની વ્યાખ્યા આવે છે. આશ્રમ એટલે પુણ્ય અને પાપ ના જે પરિણામ મહિન પરિણામ છે જેના નિમિત્તે કર્મ નું આવાગમન થાય છે એને પરમાત્મા આશ્રમ કહેવાય છે. આગંતુક ભાવ નવો ભાવ એ પુણ્ય અને પાપ ના જે પરિણામ થાય છે કઈ લખે તે હે છે. સાપે કરવું હોય છે એમાં જીવના પરિણામે છે, અજીવ સંબંધે નો વિકલ્પ તો એ અજીવ હોય છે અને પુનર્વાસના જે પરિણામ પ્રગટ થાય છે આ પ્રભુ મલિન ભાવ તે હે છે. એ શા માટે? એ આત્માના પરિણામ નથી માટે હે છે, કેમ કે એમાં આત્મા જણાતો નથી માટે હે છે. અરે આગળ વધીને જેમાં જણાય છે એ પણ એ આવશે, પણ પેલા હતો એ કરે પછી તો સંભળ દીધા જેમાં આત્મા જણાય એ પણ એ છે. જરા સુખનું વાત છે હમણાં કે આશ્રમ કરતો પુન ને પાપ કસાય ની તીવ્રતા ને કસાય ની મૂર્તા વેપાર રોજગાર નું પરિણામ એ પાપના પરિણામ છે. દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો રાગ એ પુણ્ય તત્વ છે. એ પુણ્ય ને પાપ તત્વ તે હે છે. હે છે એટલે ઉપેક્ષા કરવાયું છે, એમાં અહંબુદ્ધિ કરવાની ગયો નથી. કેમ કે મલિન ભાવ વિભાવ ભાવ છે એ આકૃતા ને ઉપજાવનારા છે. એ જ જળ અને અચેતન છે, દયા દાન કરુણા કોમળતાના પરિણામ એ જળ અને અચેતન છે. એમાં ચેતનની જાગૃતિના અંશમાં અભાવ છે. માટે ગુણને પાપ થતો હોય છે, બે મળીને આશ્રો થતો, એ આશ્રો થતો મલિન ભાવ છે, ઘરમાં આશ્રિત છે, માટે તે ધ્યેય છે, એ દુઃખદાયી ભાવ છે, માટે ધ્યેય છે. સાત પર્યાયમાં એક જીવ આવ્યો, એક સજીવ આવ્યો, ત્રીજો નંબર આશ્રમ આવ્યો. હવે આશ્રમના અભાવ થોડો જે સંવર થાય છે, એ સંવરના પરિણામ પણ એ છે. શા માટે એ છે? કારણ આપો. દેશ કે સંવરના પરિણામ તો ધર્મના પરિણામ છે. કર્મ સાપેક્ષ ભાવ હોવાથી એ છે, અને કર્મ નિરપેક્ષ ભગવાન આત્મા હોવાથી છે, અને કર્મ સાપેક્ષ પરિણામ એવા પરિણામ થી પણ નિરપેક્ષ જુદાત્મા હોવાથી છે. મોક્ષ માર્ગ ના પરિણામ એ છે ઉપાધિ. એમાં આત્મબુદ્ધિ કરવા એવું નથી, જાણવા એવું છે, પણ એ પણ આત્માને જાણ્યા પછી જાણવા એવું છે. સંવરના પરિણામ પણ સાદી શાંત છે, અનિત્ય છે માટે એ છે, અને ભગવાન આત્મા અનાદિ અનંત છે માટે ઉપાધિ છે. અને સંવરમાં જીવ નું લક્ષણ નથી માટે એ છે. એ જીવ નું લક્ષણ તો પરમ પારણામી ભાવ એ જીવ નું લક્ષણ છે. એ લક્ષણ સંવરમાં દેખાતું નથી, એ ઉત્તમ લક્ષણ એમાં છે. કાંક શોક તમને કાંક સાહી લક્ષણ છે, પણ પારનામી ભાવ નથી. એનું કારણ આપવામાં આવે છે, એક અનિત્ય માટે એ છે, એક કર્મ સાપેક્ષ માટે એ છે, અને પરમ પારનામી ભાવ જે જીવનું લક્ષણ છે, જીવ નું લક્ષણ એમાં અભાવ કે માટે જીવ નથી માટે એ છે. થોડો અભ્યાસ કરે તો અભ્યાસ કરો, ધીરે અભ્યાસ કરે તો દુકાનને સખો લાગે. વેપાર બહાર ના વાયર થાય છે, આપણે તો એનું કામ લઈવું, આપણે બીજાનું શું કામ ના લઈએ, બીજાનું લઈ તો ખોટું લાગે. એના કરતા ઘરનું મંગળ શીખવું મળે, ખાવાનું ટાઈમ મળે, પહેરવા ઓઢવાનું મળે, ફરવાનું મળે, પિક્ચર જોવાનું મળે, ટીવી જોવાનો ટાઈમ મળે, અને આત્મા શું છે એનો તપાસ કરવો ટાઈમ કરી મળતો પ્રભુ વખત ચાલ્યો જાય છે. હો આ મનુષ્ય ફરી ફરી મળવો બહુ દુર્લભ છે, અનંત કાળ મનુષ્યો મળે, અને કદાચિત મનુષ્યો મળે તો દેવગુરુ શાસ્ત્ર સાચા મળવા દુર્લભ છે. અને દેવગુરુ શાસ્ત્ર કદાચ મળી જાય તો એની વાણી સાંભળવાનો અવસર પણ દુર્લભ છે, અને કદાચિત વાણી સાંભળવાનો અવસર મળે તો એની રૂચિ થવી અત્યંત દુર્લભ છે, અને એના કરતા એનો નિર્ણય દુર્લભ છે, અને પછી અનુભવ તો એનાથી દુર્લભ થી બહારની દુનિયામાં શું થાય છે એ જયારે મારે કારણ તો વાત આવે પણ ઉપેક્ષાથી સાંભળશે, રસપૂર્વક સાંભળીશ પણ તું બીજાની વાત પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં, બીજા જીવોની સાથે આ આત્માને જ્ઞાન આવી જાય પાર્ટનરશીપ હોય તો બીજા જીવોના પરિણામ આપણે તપાસવા જોઈએ, પણ નફો નુકસાન તો આપણા હાથમાં કઈ અમે આવું કોઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ મોકલે કેમ કે ભાગ્યા સુધી ભાઈ છોડી દે એ તારા જ્ઞાન નું ઉદય નથી, તારા જ્ઞાન નું ઉદય સુધાર્થમાં છે, એને જાણ, એને જાણતા બહુ નો આવશે, કથા છોડી દે વરની કથા તો બી કથા છે, કાન ઉપર આવે તો ઉપર ઉપર સાંભળજે રસપૂર્વક સાંભળીશ, માં અહીંયા કે પ્રભુ એ સંવર તત્વ એ છે, ઉની તાકાત છે સંવર ને કેમ કે ભેદ છે, કર્મથી ઉત્પન્ન થયેલો ભાવ છે, એનો ઉત્પાદક આત્મા નથી, વાત સૂક્ષ્મ છે, આ ગાથા શુદ્ધ ભાવ અધિકાર નો પ્રાણ છે, સંક્ષેપ રૂચિ વાળા માટે એક ગાથા પણ છે, વિસ્તાર રૂચિ વાળા માટે પછી 39, 40, 41, 42 બધી ગાથામાં આનો જ વિસ્તાર છે, આ 38 ગાથાનો વિસ્તાર છે બધો, પણ જેટલી ગાથાઓ છે એનો સાર 38 ગાથામાં હોય છે, એ સંવરના પરિણામ કર્મ પ્રત્યે જીવ પ્રત્ય છે, જોવામાંથી જીવાની બાહ્ય તત્વ એ છે, સામે શાસ્ત્ર છે કે નહીં, ઔદ્યોગિક ભાવ, ઔષમિક ભાવ, સૌક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ, એ ચાર પ્રકારના પરિણામના નામ છે, એ ચાર ભાવ એ પરિણામના વિશેષણો છે, કર્મની ઉપાધિથી જન્મેલા ભાવ છે, આત્માથી એનો જન્મ થતો નથી, મોક્ષનો જન્મ આત્માથી થતો નથી, આત્મા એનો કરતા નથી, થાય છે ત્યારે જાણે છે કે મોક્ષ થયો, જ્ઞાનનો ધર્મ કરવાનો નથી, જ્ઞાનનો ધર્મ જાણવાનો છે, આત્મા છે ને, આત્મા છે ને, અંદરમાંથી બહાર પોતાની આવે એટલે અંદરમાંથી એને અર્થ આવે, આત્માનો સ્વભાવ જાણવાનો છે કરવાનો નથી, જાણનાર છે આત્મા કરનાર, જાણનારો આત્મા જાણનાર ના જાણીને એમ કહે છે કે સંવર હે છે, આત્માને જાણ્યા પછી સંવર હે છે એમ કહે છે, આત્માને જાણ્યા વિના સંવર હે છે જ્ઞાનમાં ના આવે, આત્મા ઉપાધે આવે ત્યારે બીજી ચીજ એ ભાષે સમજ
બરાબર,
જયારે સુધાર્થના ઉપાધે ભાષે ત્યારે પરિણામ ધ્યેય પાસે. જ્યાં સુધી શુદ્ધાત્મા ઉપાધિ ના આવે ત્યાં સુધી પરિણામ ધ્યેય ન પાસે, અને ત્યાં સુધી પરિણામ માં હે બુદ્ધિ ના આવે ત્યાં સુધી શુદ્ધાત્મા ઉપાધિ થઈ શકે નહીં. સંવરના પરિણામ કર્મની ઉપાધિ થી ઉત્પન્ન થયેલા છે. દર્શકો ના અભાવ ની અપેક્ષા રાખે છે. ઉત્સમ ક્ષય ક્ષોક્ષમ દર્શન મોનો થાય છે ત્યારે પર્યાય થાય છે. પર્યાય તો થવા જ થાય છે, પણ એનો કરનાર નિમિત્ત કરતા કોણ છે કે કર્મ છે. ઉપાદાન કરતા સંવરનો નથી ને નિમિત્ત કરતા પણ ભગવાન આત્મા નથી. ભગવાન ચક્રવર્તી આરગા નાખ્યો હતો. શુદ્ધાત્મા ઉપાધિ છે, ગ્રહણ કરવા ગાય છે. જ્યાં શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ પડી અને અનુભવ થયો ત્યારે પરિણામ નું જ્ઞાન થયું. પણ પરિણામ નું જ્ઞાન થયું એ વિશેષ રૂપ જ્ઞાન થયું ત્યારે તેનો જાણનાર કેવા? ઉપાધિ રૂપે જાણે તો જાણનાર ન રહે. એક કર્મ સાપેક્ષ ભાવ છે, અનિત્ય છે, નાશવાન છે. પરિણામ ભગવાન આત્મા અવિનાશી છે. અવિનાશી તત્વ તે ઉપાધિ છે, નાશવાન પરિણામ ઉપાધિ નથી. આત્માને જાણ્યા પછી જાણવાયું છે. આત્માને જાણ્યા પછી જાણવાયું છે. આત્માને જાણવાનું ભૂલી ગયો અને પરિણામને જાણે છે અને પરિણામમાં આત્મબુદ્ધિ ઉપાધિ બુદ્ધિ તૈયાર કરી દીધી. અને આત્માને જાણ્યા પછી પરિણામ જાણે છે તો એમાં ઉપાધિ બુદ્ધિ કેમ નથી કે એમાં વિશેષ વર્તે છે? વ્યવહાર નહીં જાણેલો પુરુષમાં કેને છે કે જેમાં વિશેષ બુદ્ધિ વર્તે તેને જાણેલો કહેવા? ઉપાધિ બુદ્ધિ હોય તો જાણેલો રહેતો નથી. પરિણામ ગણાય છે એની ઉપેક્ષા વર્તે છે, અને સ્વભાવ ગણાય છે એની અપેક્ષા વર્તે છે. વિકલ્પ નહીં એવું જ્ઞાન પ્રગટ થાય છે. એવું જ્ઞાન નિરંતર વર્તે છે. ભેદ જ્ઞાન ના વિકલ્પ ની જરૂર, ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. બે જણાય છે પણ બે માં એક ઉપાધિ કે જે કહી છે એવું જ જ્ઞાન સહજ આત્મા ને આત્મે એ સંવર તત્વ રહે છે. પછી સંવર પૂર્વક નિંદ્રા થાય છે. સંવર એટલે શું? કે શુદ્ધાત્મા ની ઉપલબ્ધિ પ્રાપ્તિ એને પરમાત્મા સંવર કરે છે. વિતરાગ ભાવ છે અને વિતરાગતા ની વૃદ્ધિ થાય તે પરમાત્મા નિંદ્રા કહે. શુદ્ધિ ને સમર કહેવાય અને શુદ્ધિ ની વૃદ્ધિ ને નિંદ્રા કહેવાય. વિતરાગ ભાવ છે એ વિતરાગ ભાવ નિંદ્રા તત્વ હે છે. આનંદ ની પ્રગટતા તે સમર છે અને અતિન્દ્રિય આનંદ ની વૃદ્ધિ તે નિંદ્રા તે દેહ છે. દુઃખ તો એ છે એવી વાત છે. આમાં લીધું તેનો અર્થ કરવો જોઈએ. આપણે સમજવું તો પડશે ને આમાં નિંદ્રા તત્વ રહે કહી શકે નહીં. વરેન્દ્રભાઈ કહ્યું છે આમાં કહ્યું છે આ તત્વમાં નિંદ્રા તત્વ છે કે નહીં છે? પણ ઉપાધિ છે કે એ છે? બસ એ તો વિજેતા ઉપર કે ચાલે કે એમાં આત્મસિદ્ધિ કરવાયો નથી, આશ્રયભૂત થતો નથી, કેમકે નિર્જરા પણ કર્મ પ્રસ્તાવ છે. કર્મની ઉપાધિથી જન્મેલો ભલે કર્મની અપેક્ષા અભાવની હો, ભલે નિર્જરા નો જનક આત્મા નથી. નિર્જરા નો જનક આત્મા લાગે છે અને આત્મા ઉપાધિ થતો નથી, કેમ કે પર્યાય નો કરતા દેખાય છે, અકર્તા દ્રષ્ટિમાં આવતો નથી. આ તો શ્રીમદ ભગવાન પાસેથી આવીને આ શાસ્ત્રો હતા, દર્શન સાર નામ શાસ્ત્ર છે, એમાં આચાર્ય ભગવાન પરમાર હે પુષ્પુલાચાર્ય, જો આપ મહાવીર ક્ષેત્રમાં જઈને આવીને ત્યાંથી આ સમીચાર આ સ્વીકાર સમજતા હો તો અમારા જેવા મુનિઓનો શું થાય, અમારા જેવા મુનિઓને ભાવ લીધી સર પ્રશંસા કરે છે, કેટલો માલ મળ્યો છે એમાં. આ તો હીરાના વેપારી ભેગા થાય હીરાની પ્રશંસા કરે, અરે કેમ કે હીરાની પ્રશંસા કરવા યોગ્ય, એ આપણે તો એનું નામ નહીં બીજાનું નામ નહીં તો ખોટું લાગે. આ ચૈતન્ય એનો પ્રશંસા કરવાનો છે, એમાં અનંત ગુણો છે, એના પાસા છે, એના પાસા છે, ને જ્ઞાન દર્શન જ્યોતિ એની ચમક ચંદ્રમાં. આ રાગદ્વેષમાં એ નહીં, રાગદ્વેષનો અંધકારી બાહ્ય તત્વ છે. એવો ચૈતન્ય ચિત્ત ચમત્કાર પરમાત્મા અંદરમાં વિરાજમાન છે. અરે પરમેશ્વરને ભૂલી ગયો છો એને યાદ કર, તું પરમેશ્વરને નિજ પરમાત્માને ભૂલી ગયો છો. જૈન કુળમાં આવ્યો તો મન પરમેશ્વરને યાદ કર્યા પણ નિજ પરમાત્માને ભૂલીને યાદ કરી દીધા. નમો યંતાન નમો સિદ્ધાંત નમો આયાન નમો ઉપાધ્યાય નમો એ ભગવતાવન. એ પંચ પરમેશ્વરી ના લક્ષે દુભરાગ થાય છે ભાઈ, બંધ થાય છે, દુઃખ થાય હોય આવે દુભાવ હોય નવો એમ નથી, પણ એનાથી ભિન્ન નિજ પરમાત્માને તું ભૂલી ગયો. નિજ પરમાત્માને યાદ કર, ચાર ગતિના દુઃખનું કારણ નિજ પરમાત્માને ભૂલી જવું તે છે, અને મોક્ષનું કારણ નિજ પરમાત્માનું સ્મરણ કરી ધ્યાન કરી એ છે. દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન હૈ, દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન, તુજે તેરા અજ્ઞાન, અજ્ઞાન એટલે નિજ પરમાત્માને ભૂલી જવું, એનું નામ અજ્ઞાન, કે સંસ્કૃત નથી આવતું માટે જ્ઞાન, એવી જીતી નથી આવતું માટે જ્ઞાન. ના ના, એ જ્ઞાનની વ્યાખ્યા નથી. અજ્ઞાન એવી કહેવાય કે જે જ્ઞાન જેવું છે એને તો જાણે, અને જે જ્ઞાન જેવું નથી એને જાણવા રોકાય, એને અજ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્ર નું જ્ઞાન પણ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ એ પણ કર્મ સાપેક્ષ કર્મ ભાવ હોવાથી રહી છે. મનુષ્ય નાશમાન છે નિર્જરા, મોક્ષ થાય કે સંભ નિર્જરા ના પરિણામ રહેતા નથી, ના થઈ જાય. પછી મન જે રાગમાં ને પરમાં ને પર્યાય દ્રષ્ટિમાં અટકવું છે ને ભાવબંધ કહે છે, તે હે છે દુઃખદાયક ભાવ છે. વિજ્ઞાતના પરિણામે ભાવબંધ છે તે હે છે. પછી આવ્યો મોક્ષ, મોક્ષ હે છે ગુણ કહે કે જેનો મોક્ષ થવાનો છે એ જ કહે, અવશ્ય મોક્ષ થવાનો છે એ જ મોક્ષ નહીં કહે છે. ત્યારે એનું થઈએ. કઈ નાના મોટે મોટી વાત તો નથી થતી ના, આ વાત સમજવા જેવી છે. એકાય પર્યાય નથી, નહીં છૂટે. મોક્ષ નો લોભ રહેશે એને આત્માના દર્શન નહીં થાય. પર્યાય નું ભજન તું કરી ગયો છો. પર્યાય તો થવા કાળે થાય છે, જે નથી એનું ભજન કર અને છે એને ભૂલ ગયો. મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાન છે, એનું તો સ્મરણ કરતો નથી. અને અત્યારે મોક્ષ પર્યાય વિદ્યમાન નથી, છે એની ભાવના ભાવતો નથી. એ તુજે તેરા અજ્ઞાન ને દુઃખના કારણ છે. મોક્ષ એક પર્યાય નો બહુ થાય છે, અને દ્રવ્ય સ્વભાવ તો મુક્ત પ્રણેતા મોક્ષ સ્વરૂપી છે. જેને શુદ્ધ આત્માનું લક્ષ થયું એને મોક્ષની પર્યાય અમલ તો છે. પણ મોક્ષની પર્યાય કેને આવે કે જે મોક્ષની પર્યાયને હે તત્વ પણ જાણે તેને મોક્ષ આવે આવે ને. હવે મોક્ષની પર્યાય હે કોણ જાણે કે શુદ્ધ આત્મા ઉપાધે જાણે તે. એકદમ સુખ વાત છે. આ સાત તત્વ નું સુજ્ઞાન એ સમય તત્વ નથી. સાત તત્વ નું સુજ્ઞાન વિખ્યાત છે. ભાઈ ભૂલો તો શ્રદ્ધાની પર્યાય સાત તત્વ માં એકાગ્ર થતી નથી. શ્રદ્ધાની પર્યાય નો વિષય સાત તત્વ નથી. શ્રદ્ધાની પર્યાય નો વિષય શુદ્ધાત્મા છે, કે જે શુદ્ધાત્મા માં શ્રદ્ધાલીન થાય છે. સાત તત્વ માં શ્રદ્ધાની પર્યાય લીન થઈ શકે નહીં. વળતી પર્યાય માં શ્રદ્ધાલીન નતા. શ્રદ્ધાની પર્યાય નો વિષય શ્રદ્ધે એવો એક શુદ્ધાત્મા છે. એ શ્રદ્ધાની પર્યાય દર્શન નું થયું અને આત્મામાં લીન થાય તેને સમય પ્રસ્તુ કહેવા. શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા છે. શ્રદ્ધાનો વિષય સાત તત્વ ના ભેદો શ્રદ્ધાનો વિષય નથી. એ આત્માનો અનુભવ થયા પછી સાત તત્વ ના શ્રદ્ધા ને વ્યવહાર કહેવામાં આવે છે. એની કરાવી ખ્યાલ છે. હું કહ્યું સાત તત્વ નું શ્રદ્ધાન શુદ્ધાત્મા નું શ્રદ્ધાન થયા પછી જે શ્રદ્ધા સંબંધે નો વિકલ્પ આવે તેને વ્યવહાર કેવા. પણ શુદ્ધાત્મા નું શ્રદ્ધાન ને છોડી અને સાત તત્વ ના શ્રદ્ધાન ને સમય તત્વ માને તો વિખ્યાત છે. કેમ કે સાત તત્વ હે છે, હે ને ઉપાદેય મહિના એ સમય તત્વ ની પર્યાય નું કારણ નથી. સાત તત્વ એક નું કારણ સાત નો હોય, એક નું કારણ એક જ હોય. આ લોજિક ને ન્યાય ની વાત છે. શ્રદ્ધા ની પર્યાય એક છે કે બે? તો શ્રદ્ધા ની પર્યાય એક છે તો વિષય એનો એક હોય સાત હોય નહીં. એ સાત તત્વ એમાં તો આશ્રવભાવ વિખ્યાત આવી ગયું. એ સમ્યક દર્શન ની પર્યાય નો વિષય વિખ્યાત ન હો. સાત તત્વ માં વિખ્યાત આવી જાય છે. શ્રદ્ધા ની પર્યાય એક છે, એક નો વિષય એક જ હોય. ઉત્પાદ નો વિષય ઉત્પાદ ન હોય, પણ ઉત્પાદ નો વિષય ધ્રુવ હોય. સાત તત્વ તો ઉત્પાદયુક્ત છે અને ધ્રુવ તો અવિનાશી પરમાત્મા છે. તો એ શ્રદ્ધાની પર્યાય એનો વિષય શ્રદ્ધાની પર્યાય એક, એનો વિષય એક, ધ્રુવ એક. એ કેવળ નિશુદ્ધ આત્મા નાના પરમાત્મા એક જ શ્રદ્ધાનો વિષય છે. એકમાં એકાગ્ર થવા અને એકમાં એકાગ્ર આ સાત તત્વ હાલ કરો છે. વાહ વાહ વાહ. સાત તત્વ અલગ અલગ છે, એવો ફરક પાડતો હોય કે ભગવાન આત્મા સ્થિર છે એ શ્રદ્ધાનો વિષય એક જ છે. સાત તત્વ શ્રદ્ધાનો વિષય નથી, શ્રદ્ધા જ્યાં સુધી રહેવા શ્રદ્ધા કહેવા છે.